તારીખ 12/6/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 18 અને 19 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 4.
સત્સમાગમના નિમિત્તનું તેને બહુ માન નથી, તેને પોતાના ગુણનો આદર નથી. નિમિત્ત દ્વારા ઉપાદાનની વાત સ્પષ્ટ કરે છે, નિમિત્ત દ્વારા ઉપાદાનની વાત જણાવે છે કે જેને સત્સમાગમના નિમિત્તનું બહુમાન નથી, વિવેક નથી, એ પ્રકારની જેને સમજણ નથી, તેને ખરેખર તો પોતાના આત્મગુણનો જ આદર નથી. જેનામાં પાત્રતા હોય, વિનયાદિ ગુણ ખીલી નીકળ્યા હોય, તેને એવો સ્વચ્છંદ ભાવ અને ભાષા પણ ન હોય કે મેં મારી પાત્રતાથી પ્રયત્ન કર્યો માટે ગુણ ભેટ્યો છે, એમ ન કહે. પાત્રતાવાળો અને પુરુષાર્થવાળો એમ ન કહે કે હું મારા પુરુષાર્થથી પામ્યો છું. પોતાના પુરુષાર્થથી પામ્યો હોય છતાં એમ કહે કે શ્રી ગુરુની કૃપાથી હું પામ્યો છું. સુગાનીજીના દરેક પત્રો એ વાતની સાક્ષી પૂરે છે. ઘણો પુરુષાર્થ હતો પોતાનો, ઘણા પુરુષાર્થને લઈને બહુ અલ્પકાળમાં પામ્યા, તો પણ જે જે વાત પોતે નિરૂપણ કરે છે પત્રની અંદર, એમાં આગળ અથવા પાછળ શ્રી ગુરુને જોડી દે છે. ગુરુદેવે આમ કહ્યું હતું, ગુરુદેવથી હું આમ સમજ્યો છું, આમ ગુરુદેવનો કહેવાનો આશય છે, એમ કરીને ગુરુદેવના નામે જોડી દે છે. પુરુષાર્થ અવળો છે કેમ કે માન્યતા અવળી છે. માન્યતા, હા, બધું જે કાંઈ સવળું કરવામાં રસ્તો બતાવ્યો, ઉપાય બતાવ્યો, પરિસ્થિતિ વસ્તુ સ્થિતિ બતાવી, એ તો શ્રી ગુરુ હતા. સવળો નથી થયો કારણ કે શ્રી ગુરુના ચરણ સેવા નથી. તો કોઈ કહે કે શ્રી ગુરુ તો ઘણી વાર મળ્યા પણ છતાંય હવળો ન થયો, તો કે એણે શ્રી ગુરુની ઓળખાણ કરી નથી. ઓળખાણ કરીને જે બહુમાન કરવું જોઈએ એ પ્રકારમાં આવ્યો નથી, એમ કહેવાય. ગુરુનો ઉપકાર નથી એમ આત્માર્થીને હોય નહીં, એમ કે છે. આત્માર્થી એમ ન કહે કે ગુરુનો ઉપકાર હોય નહીં, ગુરુનો અત્યંત અત્યંત ઉપકાર માને, ન માને તો એને આત્માર્થી પણ હોય શકે નહીં. વળી કહ્યું છે કે કામાદી બાળવાનો અમોઘ ઉપાય સત્સમાગમ છે. કામાદી અનેક પ્રકારના દોષને નાશ કરવાનો ઉપાય તો સત્સમાગમ છે. ચાર જ્ઞા, વિષય વાસના, માન, અસ્થિરતા વગેરે સદગુરુના આશ્રયથી સહજ પ્રયત્નથી જાય છે અને સમ્યક ચારિત્ર ગુણ એટલે જ્ઞાન ગુણનો વિકાસ અને સ્થિરતા વધે છે. સાધક દશામાં છઠ્ઠા ગુણ સ્થાન સુધી સત્સંગનું મહત્વ એટલા માટે ગણવામાં આવ્યું છે કે વૃત્તિ ફરી ફરીને બહાર જાય છે, ઉપયોગ ફરી ફરીને બહાર જાય છે. જે ઉપયોગ બહાર જાય છે અને અન્ય પદાર્થની સમીપ જાય છે, તો જે પદાર્થને સમીપ જાય છે એનો એને વિવેક કરવા યોગ્ય છે. એમાં ઉપાદાનની સાથે સીધો સંબંધ છે, વિવેક કરવો. એમાં ચારિત્ર સુધી વાત લીધી. ચાર જ્ઞાનધારી મુનિ હોય, આચાર્યદેવ હોય, ગણધરદેવ હોય, ચાર જ્ઞાનધારી હોય પણ શ્રી ગુરુનું મહામાન અથવા બહુમાન કરે છે, શ્રી ગુરુનું ઘણું બહુમાન કરે છે. એ ખરેખર શ્રી ગુરુનું બહુમાન કરે છે એ તો વ્યવહાર છે, ખરેખર પોતાના ગુણોનું બહુમાન કરે છે, આત્મગુણોનું બહુમાન કરે છે. તો પછી જેને હજી સાધક દશા ઉઘડી નથી, હજી તો મુમુક્ષુમાં છે, હજી તો સાધક દશા શરૂ થઈ નથી, તેનાથી શ્રી ગુરુના વિનયમાં અરુચિ કેમ થાય? તે જરાક પણ શ્રી ગુરુનો અવિનય જરા પણ કેમ કરે? જરા શું સ્વપ્ને પણ કરે નહીં, એવો એનો પ્રકાર હોવો જોઈએ, મુમુક્ષુનો પ્રકાર એવો હોવો જોઈએ. સાચો જિજ્ઞાસુ આત્માર્થી હોય તે સ્વચ્છંદપણે એમ ન બોલે કે અમારી તૈયારી હશે તો અમને ગુરુ મળશે, એમ ન કે. પોતાની યોગ્યતાના વખાણ ન કરે એમ કે છે, એવી ભૂલ કોઈ કોઈ કરે છે, મુમુક્ષુ કહેવાતા પણ કરે છે. ગુરુનો યોગ મળી ગયો હોય, મળ્યો ત્યારે તો ગુરુદેવનો યોગ, ભાઈ આપણી પાત્રતા હતી ત્યારે આવા ગુરુ મળ્યા, શું કે આપણી પાત્રતા હતી ને એટલે આપણને આવા ગુરુ મળ્યા છે, એમ કરીને પોતાની પાત્રતાને મુખ્ય કરે છે. શ્રી ગુરુનો મહિમા કરવાને બદલે પોતાની પાત્રતાનો મહિમા કરે છે, એને ખરેખર પાત્રતા છે જ નહીં એમ છે. ખરેખર તો જેને આત્માર્થની ઝંખના છે તે એ જ ભાવના ભાવે કે મને શીઘ્ર સદગુરુ મળો, મને કોઈ જ્ઞાની ગુરુ મળો, મને કોઈ સત્પુરુષનો આશ્રય હો, હું સત્પુરુષના આશ્રયમાં મારું કલ્યાણ સાધું, એવા જ એને ભાવ આવે. પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ મને ક્યારે મળશે? ધન્ય છે એવા સદગુરુને એમ જ્ઞાનીનું મહામાન કરે છે, ઘણું માન કરે, જ્ઞાની પુરુષનું ઘણું માન કરે. એવી નમ્રતા છે કે સત્પુરુષનો વિરહ સંભાળીને તેમનું સ્મરણ કરી વારંવાર ભાવવંદન કરે છે. પ્રત્યક્ષ યોગ ન હોય ને વિયોગ હોય તો વારંવાર સ્મરણમાં લાવીને એમનું બહુમાન કરીને ભાવવંદન કરે છે. ફુગાનીજીને તો આંસુ પડી જતા હતા, વખત વધારે ગયો એટલે આંસુ પડી ગયું. આમ એક દીકરીને ઓળાવી હોય તો આંસુ પડે, શ્રી ગુરુના વિયોગમાં આંસુ પડતા નથી એમ બતાવે છે કે દીકરી વાલી છે એટલો ગુરુ વાલો નથી. આ ચોખ્ખી પરિસ્થિતિ છે, દેખાય છે કે નહીં? અને જ્યાં સુધી પરિગ્રહ કુટુંબ પરિવાર પ્રત્યે અધિક રાગ છે અને દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષ પ્રત્યે એથી ઓછી માત્રામાં રાગ છે ત્યાં સુધી સત્પુરુષને ઓળખી પણ નહીં શકાય. અનુભવ થવાની વાત તો બહુ દૂર છે પણ સત્પુરુષનું ઓળખાણ નહીં થાય હજી તો. આ પરિસ્થિતિ, શ્રી ગુરુને ઓળખી નહીં શકાય. આ 416 નંબરમાં પોતે વાત કરી છે, આ વાત 416 પત્રમાં. આગળ આવશે, આત્મસિદ્ધિમાં જ આવશે કે ઉપાદાનનું નામ લઈ એ જે તવ્યે નિમિત્ત ઉપાદાનની મુખ્યતા કરીને નિમિત્તને અનુચિત રીતે વ્યવહાર કરે છે, નિમિત્ત સાથેનો ઉચિત નિમિત્ત હોવા છતાં અનુચિતપણે પરિણામ કરે છે, તે નિમિત્ત પ્રત્યેના પાવે પામે નહીં સિદ્ધત્વને, એને કાંઈ સિદ્ધિ નહીં થાય, આત્માના હિતની સિદ્ધિ એને સિદ્ધપણું નહીં પામે, રહે ભ્રાંતિમાં સ્થિત, અને ભ્રાંતિમાં બફમમાં ને બફમમાં રહી જશે કે અમે તો ઉપાદાનવાળા છીએ, અમે કાંઈ નિમિત્તવાળા થોડા છીએ. શું ખરેખર તો જેને નિમિત્તનો વિવેક નથી એને આત્માનો જ વિવેક નથી. તો પરમાગમ સારમાં થઈ ગયા પોતે. હા, નિમિત્ત મજબૂત થાય છે, પણ યથાર્થ રીતે મજબૂત થાય તો છૂટે, અને અયથાર્થ રીતે છોડવા જાય તો પણ છૂટે નહીં. હવે જે એમ કે છે કે અમારે નિમિત્તને છોડવા છે, હવે આટલી બધી ગુરુની તમે માંડો માં ભાઈ સાહેબ શું, આટલી બધી ગુરુની મહિમાની વાત કરો, અમારે તો નિમિત્તથી છૂટવું છે. એને પૂછીએ કે તારા રોજિંદા જીવન જરૂરિયાતની ચીજોના જે નિમિત્ત છે એમાં તારી હાલત શું છે, જરાક એની કથા અમને સંભળાવી દે. એટલે તારા ઉપાદાનની જે વાત છે એ અમને સમજાઈ જાય કે તારું ઉપાદાન કેવું છે. ત્યાં તો જરાક આગું પાછું થાય, એક ઈંટ ખસવી જોઈએ અને એક ખીલી ખસવી જોઈએ અને અને ત્યાં તો મગજ ખસી જાય, થોડુંક ખસેતા બધું ખસી જાય. ત્યાં ઉપાદાન ક્યાં જાય છે? એક ઇન્જેક્શનની હોય જરાક અડે ત્યાં આખે આખો ત્યાં આવી જાય, એક પોઈન્ટમાં આખો આવી જાય. પોઈન્ટ જેટલું જ છે ને એરિયા, તો એનો એમાં નિમિત્તે શું કર્યું કંઈ એ વખતે એ વિચાર કરે ને. શ્રી ગુરુની વાત આવે ત્યારે કહે કે ના ના, અમારે નિમિત્ત પ્રધાનતા અમારે તો ન કરવાની હોય. એટલે તો કહે છે કે નિમિત્તનો વિવેક નથી, પણ ખરેખર એ ઉપાદાનનો વિવેક છે એમ કહે છે. ત્યાં તો ત્યાં નિમિત્તની વાત નથી, પણ નિમિત્ત મારફત ઉપાદાનનો વિવેક છે એમ કહ્યું છે. હે, સંસારની વાતોમાં પહેલું જોવું પડશે. સંસારની વાતો એમને એમ રાખવી છે ને ધર્મનું ડાપણ કરવું છે, સંસારની વ્યવસ્થા એમને એમ રાખવી છે, અને ધર્મમાં તત્વજ્ઞાન શીખી લઈને હું આગળ વધો છું એમ માનવું છે. વાત સાચી નથી, ખોટો આડંબર છે. ઉપાદાનનો ભાવ લઈને જે સ્થિર થાય છે તેની આ વાત નથી. એ વાસ્તવિક રીતે પોતાના ઉપાદાનમાં સ્થિર થાય છે એને આ આ કથા આ નથી કહ્યું, આ પદ એના માટે નથી કહ્યું. વળી જેનામાં લાયકાત છે તે નિર્માણપણે ઈષ્ટ નિમિત્તનો આદર કરે છે, અને એ મુનિરાજ સુધી કરે છે. નિર્ગ્રંથ ગુરુ હોય તો પણ એ કરે છે. આવે છે ને પદ્મપ્રભમલધારી દેવ કેટલો વિવેક કરે છે, તીખી દ્રષ્ટિ ઘણી તીખી દ્રષ્ટિ છે, પણ ગુરુનો વિવેક તો કેવો કરે છે. એ તો જેટલી જેટલી નિશ્ચયની તીખાશ એટલી રાગાંશમાં ભક્તિની ઉચ્ચ કોટીની પરિસ્થિતિ આવ્યા વિના હરિયાની બે મોટા દ્રષ્ટાંત છે. બંનેની ભાષા જુઓ, ફુગાનીજીની અને પદ્મ પ્રમલધારી દેવની, બેયની તીખી ભાષા આવી છે અને બેયની ભક્તિ પણ એવી જ જોરદાર આવી છે, આવીના ભાવી છે. જેટલી વિતરાગતા તીવ્ર, આ બાજુ બહુમાનનો ભાવ ભાવ પણ તીવ્ર આવ્યા વિના હરિયાની, કેમ કે જ્ઞાનની પર્યાય છે. બહુમાન કરવું એ જ્ઞાનની અંદર તોળેલી વાત છે. રાગ તો એની પાછળ ધડકો રાગ ને જોવે છે, ને જ્ઞાન જ્ઞાનની પર્યાય છે એમ છે. હા, માતાજી એમ કહેતા અમારી તો પર્યાય પર્યાય શ્રી ગુરુનો ઉપકાર છે. એક એક પર્યાય પરિણમે છે ને સાધક દશાની, એ એક એક પર્યાય અમે એમનો ઉપકાર જોઈએ છીએ. પર્યાય પર્યાય તો પુરુષાર્થ પોતાનો છે અને તો દશા છે, છતાં વિનય એવો કરે છે કે અમારી પર્યાય પર્યાય લખીને આપ્યું છે. પરમાગમ સારનું સંકલન કર્યું ત્યારે લખી આપવાનું કહ્યું હતું, વિનંતી કરી હતી, એમાં એ લખીને આપ્યું છે. પછી એવી વાત બધામાં લીધી છે, પહેલું વહેલું ત્યાં લખીને આપ્યું છે. પછી ગુરુદેવના વચનામૃતમાં પણ એ વાત નાખી છે, બીજે પણ એ વાત નાખી છે, બીજા એક પુસ્તકો હમણાં બહાર પડ્યા એમાં પણ એ વાત નાખી છે. અભિનંદન પહેલું પરમાગમ સારમાં લખી દીધું. અમને દેવ ગુરુનું દાસત્વ નિરંતર રહો, એ તો એમના વચનામૃતમાં એ વાત છે. એમ જ આવે પણ બીજી રીતે આવે નહીં. જેનામાં લાયકાત છે તે નિર્માનપણે ઈષ્ટ નિમિત્તનો આદર કરે છે. આ લૌકિકમાં પણ પુણશાળી મોટો માણસ હોય અને વિનયથી બધાનો આદર સત્કાર કરે તો કેવો શોભે. પુણશાળી હોય, મોટું પદ હોય, નાતમાં, જાતમાં, ધંધામાં, વેપારમાં, કુટુંબમાં અને બધાને સાથે નમ્રતાથી વ્યવહાર કરે તો કેવો શોભે. પણ ઠૂંઠ થઈને જેની હોય એની અરે ગડબડ કર્યા કરે, શું એ સારો લાગે? ગમે એવો મોટો હોય, પુણશાળી હોય તો લોકો શું કહે? એવી રીતે વાતો કરે ભાઈ, એનું નામ અત્યારમાં નહીં લીધા એમ કે. શું કે? ભલે પૈસા વાળા રહ્યું પણ અત્યારમાં એનું નામ નહીં લીધા એમ કે. તો અહીંયા ભલે મોટાઈ મળી હોય, ગુણ પ્રગટ્યા હોય એને લઈને મહત્તા હોય, ગુણ પ્રગટ થયા હોય એને લઈને મોટપ હોય, તો પણ શ્રી ગુરુની મહત્તા કરે તો એમાં કાંઈ નાનો નથી થતો. જ્ઞાનીઓના ગુણગાન કરે તો એમાં કાંઈ જીવ નાનો થઈ જતો નથી, નહીં કોઈ બંધારણનો ભંગ થતો નથી. ઉલટાનું શોભે છે, એ ઉલટાનું શોભે છે. કાં તો અનેક જ્ઞાનીઓનો વિનય કરે છે, જે જે જ્ઞાનીઓ હોય તેનો વિનય કરે છે. અહીંયા તો બધા જ્ઞાનીઓનો આદર અને વિનય થાય છે. એવું હોવું જોઈએ કે અહીંયા બધા જ્ઞાનીઓનો આદર અને વિનય થાય. એકનો અનાદર થાય ને બીજાનો આદર થાય ને એ બધી ગડબડ છે, એ બધા લોચા લાપસી બધા સમજણના ઠેકાણા નથી, એમાંથી ઊભી વાત થયેલી છે. શું કહે છે? જેનામાં લાયકાત છે તે નિર્માણપણે ઈષ્ટ નિમિત્તનો આદર કરે છે. આત્માની તૈયારી વાળાને સતનું અને સતના નિમિત્તનું બહુમાન થયા વિના રહે નહીં. જેને આત્મપ્રાપ્તિની તૈયારી કરતો હોય એને સત, નિજ સત અને સતનું નિમિત્ત, પોતાના પોતાનો આત્મા અને આત્માનું નિમિત્ત, એનું બહુમાન થયા વિના રહે જ નહીં. જ્યારે દ્રષ્ટિની વાત કરવી હોય ત્યારે અપેક્ષાએ એમ પણ કહેવાય કે આત્માથી પુરુષાર્થ તૈયાર થયો. આત્માનો પુરુષાર્થ તૈયાર થયો એમાં આત્માથી એમ વડે એ તો ચાલે, પણ ઓલું માથે રેપ થઈ ગયો છે એટલે આત્માર્થી બંધ બેસતો નહોતો. પાત્રતા છે તો સહકારી નિમિત્તો, સદગુરુ સમાગમ આદિ યોગ હોય જ, પણ તેથી કાંઈ નિમિત્તથી ગુણ ઉગડ્યો છે એમ નથી. વસ્તુસ્થિતિ તો જ્ઞાનમાં જે છે તે છે. પાણીનો પ્યાલો બોલે તો પણ વસ્તુસ્થિતિ તો પાણી ભરેલો પ્યાલો જ જ્ઞાનમાં આવે. શ્રી સમયસારમાં મુખ્યપણે ઉપાદાનની વાત છે. સમયસારમાં આવે છે કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના, ચોથી ગાથા છે સમયસારની. એમ કહ્યું છે કે જીવોને કામ ભોગ બંધનની કથાનો પરિચય અનાદિકાળથી સુલભ છે, પણ પરથી જુદાપણું એટલે આત્માનું નિર્મળ શુદ્ધપણું સુલભ નથી, એ પ્રાપ્ત નથી કર્યું. નિરુપાધિક પૂર્ણ શુદ્ધ આત્મતત્વનું જેને જ્ઞાન છે એવા સત્પુરુષનો પરિચય પણ આ જીવે પૂર્વે કોઈ વાર કર્યો નથી. એ 17-18 ગાથામાં એ વાત લીધી, 17-18 ગાથામાં એ વાત લીધી કે પોતાને નિરંતર અનુભવમાં આવે છે, પણ એને પોતાનું લક્ષ્ય એટલા માટે કર્યું નથી કે એણે કદી પણ એવા જ્ઞાનીની સેવા કરી નથી. એ વાત નાખે છે 17-18માં. જ્ઞાની પુરુષને સેવા નથી એણે, કુંકુંડા અમૃતચંદ્રાચાર્ય એ વાત નાખી છે. નિરૂપાધિક પૂર્ણ શુદ્ધ આત્મતત્વનું જેને જ્ઞાન છે એવા સત્પુરુષનો પરિચય પણ આ જીવે પૂર્વે કોઈ વાર કર્યો નથી. ઉલખા નથી એટલે કર્યો હોય તો ન કર્યા બરાબર છે, ખરેખર એને કર્યો નથી એમ લાગવું પડે છે. સદુગુરુ મુખે આત્માની વાત પણ સાંભળી નથી. કોઈ વાર ગુરુદેવ એવો પ્રસંગ બને ત્યારે કહેતા, પરિચય ઘણો કર્યો હોય એને પણ એમ કહે કે આને હજી આને કાંઈ વાત હજી અમારી સાંભળી નથી, એક છાંટો પણ અમારા ઉપદેશનો પડ્યો નથી એમ કહી દે. વર્ષો સુધી સાંભળ્યા પછી એમની વાત પણ સાંભળી નથી, એમની સેવા પણ કરી નથી, એટલે સત્સમાગમ વડે સત અને સદગુરુનો આશ્રય કર્યો નથી. એમ સતની દુર્લભતા બતાવીને ઈષ્ટ નિમિત્તમાં ઉપકારીપણું સ્થાપે છે, તેથી કાંઈ પરમાર્થને બાદ નથી. જો શું કીધું, ઈષ્ટ નિમિત્તમાં ઉપકારીપણું સ્થાપે એથી પરમાર્થને કોઈ બાધ આવતો નથી એમ કહે છે. ઉલટું પરમાર્થને એમાં બાદ તો આવતો નથી પણ પરમાર્થ સાધવાની અવકાશ થઈ જાય છે, પાત્રતા થઈ જાય છે એની અંદર, તો બાદ આવવાનો તો પ્રશ્ન છે જ નહીં. હા બરાબર, ચોખ્ખું કરીને મૂક્યું છે ગુરુદેવે તો. આથી 51 વર્ષ પહેલાના પ્રવચનોમાં આ વાત રાખી છે. જે આત્માને સદગુરુનું બહુમાન આવે છે તે આત્માને ઠરવાનું ઠેકાણું અંતર વિશામાં હાથ આવે છે. સદગુરુનું બહુમાન આવે અને અંદરનો વિશામાં હાથ આવે, બીજાને આવે નહીં. અને તેનો વિનય દરેક શાસ્ત્રમાં ગાયો છે, ઠામ ઠામ શાસ્ત્રમાં એ વાત ગાય છે. દરેક શાસ્ત્રોનો એ અંતરલક્ષ છે એમ કહે છે. 84ની રખડપટ્ટીથી તપાયમાન થયેલા જીવોને સદગુરુનો સમાગમ આત્માની શીતળતા થવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે. બે જગ્યાએ એમણે એ શબ્દ વાપર્યો છે, સુખધામ, એક પોતાનો આત્મા, સુખધામ એ અનંત સુસંત જઈ, એમાં પોતાના આત્માની વાત કરી છે. કે બધા જ સુસંત એટલે સમ્યક દ્રષ્ટિ સંતો છે, પોતાના સુખધામને નિરંતર ચાહે છે, નિરંતર ઈચ્છે છે. અને એક સ્ત્રી ગુરુનો ઉપકાર કર્યો ત્યારે એક શબ્દનો પ્રયોગ કર્યો કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, ત્યાં સુખધામ નાખ્યો પાછું ફરીને. એવા છે સદગુરુ કે પરમ જ્ઞાનનું નિમિત્ત છે એવા સુખના ધામ તો સત્પુરુષ છે. બીજી જગ્યાએ નાખ્યું, બે જગ્યાએ સુખધામ શબ્દ નાખ્યો છે. અને શાસ્ત્રોમાં તો એમ જ કહે છે કે મુમુક્ષુને સત્પુરુષ મળ્યા તો એને કલ્પવૃક્ષ મળી ગયું સમજી લ્યો. સંસારથી તપતાયમાન થયેલા જીવને એક કલ્પવૃક્ષ મળી ગયું, હવે એને ક્યાંય બીજે જવાની જરૂર નથી. નહીં, આચાર્યદેવ ને વિતરાગદેવ એમાંય મુખ્ય થાય છે, એ પણ એમ જ કહે છે, એ પણ બીજું કહેતા નથી, એ પણ એમ જ કહે છે. એક પ્રશ્ન પોતે કાઢ્યો છે, આગળ આવશે. આમ આવી ગયું કે જો જીનમાર્ગ પ્રવર્તાવવો હોય તો આમ તો ઉપદેશકનું ગુણસ્થાન છે એ 6th-7th ગુણસ્થાન છે, પણ વધારે સાનુકૂળતા છે એમાં. કેમ કે જ્યારે 6th-7th ગુણસ્થાનમાં આવે ત્યારે એ લોકોની વચ્ચે રહેતા નથી, એટલે એમના જ્ઞાન ધ્યાનનો જે લાભ મળવો જોઈએ બહુ જ અલ્પ માત્રામાં સમાજને મળે છે. એમણે 5th ગુણસ્થાન પસંદ કર્યું છે, સર્વથા અવિરતી દશા નહીં, સર્વથા વિરતી દશા નહીં, મધ્યમ કોટી. મધ્યમ કોટીમાં તો થોડો મુનિ દશા કરતા દોષ તો રહે છે, તો કે વ્યવહાર માર્ગમાં આવવું એ દોષ છે ખરેખર. શું છે જે માર્ગ છે એના વ્યવહારમાં આવવું એ રાખ ખરો કે નહીં? બીજાને ઉપદેશ આપવો એ રાખ છે. મને રાત તો એમ કહે છે કે તું ઉન્મત્તની દશા છે, અમારે અમારે જોતી નથી, અમારે કાંઈ ઉપદેશ, અમે તો હવે કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છીએ, હવે અમે ઉપદેશ દેવા નીકળ્યા નથી. સોનું હોય સોનું, એની 100 ટચનું સોનું હોય તો એ ચોખ્ખું સોનું એની વધારેમાં વધારે કિંમત ગણાય. પણ 100 ટચનું ચોખ્ખું સોનું એ વ્યવહારના ઉપયોગમાં ન લેવાય. જો એની બંગડી બનાવવી હોય તો એમાં તાંબુ ભેળવો ને પછી એની બંગડી બનાવો તો એ ઉપયોગ બરાબર થાય. 100 ટચના સોનાની બંગડી બનાવવી હોય તો હાલતા ને ચાલતા વળી જાય, જરાક હાથ ભૂતા બેસતા દબાય તો બંગડી પડી જાય, ઘાટ ખરાબ થઈ જાય. એમાં તાંબુ ભેળવવું જ પડે. શું એનો અર્થ? વ્યવહારમાં આવનારે ચોખ્ખો ચોખ્ખે ચોખ્ખો રહ્યો તો વ્યવહાર ખલાસ થઈ જાય છે. સિદ્ધ સિદ્ધ પદમાં રહ્યો વ્યવહાર, એની દશામાં પણ તે પણ ઘટતી જાતી સ્થિતિમાં એ ઘટતો જ જાય. એ સ્થિતિ વ્યવહારની સ્થિતિ એની ઘટતી જાય, કેવળ જ્ઞાન બાજુ જેટલું જાય. માટે વ્યવહારમાં આવવું હોય એને તાંબુ ભેળવું પડે, એટલો રાગ આવે ત્યારે વ્યવહાર થાય, ત્યાં સુધી વ્યવહાર. એટલે એમણે પંચમનું સ્થાન પસંદ કર્યું છે. હે 713માં છે ને, હમણાં આવી ગયું આપણે. છેલ્લે છે ને, છેલ્લો પરિગ્રહ 522 માનું. અવિરતિ દેશ વિરતિ સર્વ વિરતિ એમાંના કયા આશ્રમ વાળા પુરુષથી વિશેષ ઉન્નતિ, આ શાસનની વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે? બાહ્ય પ્રભાવનામાં જીન શાસનની ઉન્નતિ અવિરતિ આશ્રમમાં દેશ વિરતિ કે સર્વ વિરતિ શેમાં? પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. સર્વ વિરતિ કેટલાક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં, એને પ્રતિબંધ ગણો છે. સર્વ વિરતિ આવી ન શકે, એને ગામમાં રહેવાનો જ નિષેધ છે. શું વસ્તીમાં રહેવાનો નિષેધ છે. દેશ વિરતિ ને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ. અવિરતિની તો પ્રતીતિ લગભગ થાય નહીં કોઈને, કેમ કે વ્રત નહીં, પચકાણ નહીં, ત્યાગ, કોઈ વસ્તુ નો ત્યાગ ન હોય ને, એટલે એની પ્રતીતિ ન થાય. એક દેશ વિરતિની થોડી ઘણી થાય, કાંઈક જેટલી વિરતિ વધારે હોય એટલી થાય છે. ખાસ કરીને ક્ષુલ્લક અને ઈલકનું જે ગુણ સ્થાન છે એ પ્રભાવના યોગ માટે વિશેષ અનુકૂળ ગણવામાં આવ્યું છે. લોક પરિચયનો એને એટલો પ્રતિબંધ નથી, જ્યારે મુનિને લોક પરિચયનો પ્રતિબંધ છે એટલી વાત. એટલે શું છે, એટલે દેશ વૃત્તિ એટલે પંચમ ગુણ સ્થાન. પંચમ ગુણ સ્થાનમાં જગન્ય પંચમ ગુણ સ્થાન હોય ને, એ તો અવર્તી જેવા જ લાગે એને. ચોથા પાંચમાં ને તો ખબર જ ન પડે. પછી ક્ષુલ્લક ઈલક બાહ્ય ત્યાગ થાય ને ત્યારે થોડી ખબર પડે. બહારના દેખાવથી એને વિશ્વાસ જ ન આવે કે આ જ્ઞાની છે ને, એનો એના એને અનુસરીને ચાલવું કે ન ચાલવું, એને અનુસરવું કે ન, મોક્ષ માર્ગ માટે અનુસરવું કે ન અનુસરવું, એવો વિશ્વાસ ન આવે એમ. ગ્રસ્ત દશામાં હોય ને, પાંચમામાં ગ્રસ્ત દશા છે, પછી ઉત્કૃષ્ટ પાંચમામાં ત્યાગ દશા આવે છે ક્ષુલ્લક વિલકની, ત્યાં સુધી તો ગ્રસ્ત જેવા જ હોય એટલે ખબર ન પડે. વળી જૈન માર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. આ વિકલ્પ અમને શા માટે ઉઠે છે? અને તે સમાવી દેવાનું ચિત્ત છે તો હવે સમાવી દઈએ કે કેમ કરવું? પોતાને વિકલ્પ પૂછ્યા છે, બધા પ્રશ્નો ઉઠાવ્યા છે. હા, અપૂર્ણ મળે, પૂર્ણ મળે તો ઘણું અંદર નીચે જાણવા મળે કે પોતે શું સરવાળે કયા સારાંશ ઉપર આવે છે એ જાણવા મળે. એ બીજે આવે છે પાછળ દેશવીરથી પોતે. પાંચમે ગુણ સ્થાને ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાન આદિ ગુણો અંશે વર્તે છે. પાંચમામાં દેશવૃત્તિ ચોથાથી પાંચમાની વાત કરી છે. હા, એ તો ઉદ્દેશક માટે છઠ્ઠું ને તેરમું જ લીધું છે એમને. શું પણ એમણે પાંચમા માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ચર્ચા કરી છે, ઉપદેશ કોણ આપી શકે? છઠ્ઠે ગુણ સ્થાન એટલે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવળ જ્ઞાન નથી, તે તો તેરમે છે. અને યથાવત માર્ગ ઉપદેશક પણ તેરમે ગુણ સ્થાને વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન પરમ સદગુરુ શ્રી જીન તીર્થંકર આદિને વિશે ઘટે. તથાપિ છઠ્ઠે ગુણ સ્થાને કે વર્તતા મુનિ જે સંપૂર્ણ વિતરાગતા અને કેવળ દશાના ઉપાસક છે, તે દશા અર્થે જેનો પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગ સાધન પોતે પરમ સદગુરુ શ્રી તીર્થંકર આદિ આપ્ત પુરુષના આશ્રય વચનથી જેને જાણ્યા છે, પ્રતીત્યા છે, અનુભવ્યા છે અને એ માર્ગ સાધનની ઉપાસનાએ જેની તે દિશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જીન તીર્થંકર આદિ પરમ સદગુરુનું તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે તે સદગુરુને વિશે પણ માર્ગનો ઉપદેશકપણું અવિરોધરૂપ છે. એ તો અવિરોધરૂપ છે એમ કે માર્ગનો ઉપદેશકપણોનો વિરોધ નથી, એટલું જુદું છે. આપે તો એ માર્ગ વિરુદ્ધ નથી જતા એમ કે એટલું જ કહેવું છે. પણ આ તો તુલના કરી છે. એવા પ્રશ્નો ઉઠાવ્યા છે ને એમાંથી નીકળે છે થોડું કે છઠ્ઠે પ્રતિબંધ ઘણો છે, ચોથે ઓળખાણ નથી થતી, ચોથાથી નીચેના ગુણ સ્થાને તો માર્ગનું ઉપદેશક પણ ઘટે જ નહીં. ના, એટલે શું છે, ઉપદેશક તરીકે નહીં. આપણે અહીં ચર્ચા કરીએ છીએ ઘણી વાર. હા, અર્થઘટન કરે પણ સત્સંગ કરે, સત્સંગ અર્થે જાય, ઉપદેશક થઈને ન જાય. હમણાં ત્રણેક વર્ષ પહેલા એ વાત સ્પષ્ટ કરી હતી સોનગઢમાં. જ્યારે વાંચનકારોને મોકલવાનો પ્રશ્ન હાથમાં લીધો ત્યારે આ જ વાતનો આધાર લઈને, શ્રીમદજીના આ જ પત્રનો આધાર લઈને, કે ચોથેથી નીચા ગુણ સ્થાને કે તો માર્ગનું ઉપદેશ પણ ઘટે જ નહીં, માટે કોઈ પણ વાંચનકારે જાવું તો ઉપદેશક થઈને ન જાવું, સત્સંગ અર્થે જવું. બીજા જે સાધર્મીઓ છે, મુમુક્ષુઓ છે, એ મુમુક્ષુઓની વચ્ચે સત્સંગ અર્થે જવું. ભલે ઉપર આસન ઊંચું ગોઠવું હોય, પાટ ઉપર બેસાડે તો પણ એમ રાખવું કે એ માત્ર આસન ઊંચું છે, મારે એટલી હું ઉચ્ચ કક્ષા નથી, એવી રીતે વિચારવું. એટલે પરસ્પર સામૂહિક જે સત્સંગ છે એનો ગુરુદેવે આજ્ઞા આપી છે. ઉપદેશક તરીકે જરાક પણ જાય તો એને અહમપણું થયા વિના, એવું અહમપણું કોઈનામાં જોવે તો ગુરુદેવ પાછા એ જ વાંચનકારનો નિષેધ કરતા હતા. આ વાંચન કરવા જાય છે પણ પોતાના આત્માનું હિત કરતા નથી, અહિત કરે છે. એટલે એ વાત આખી જુદી થઈ જાય છે. સત્સંગ માટે જવું એમ રાખીને જાય અને ઉપદેશક તરીકે જાય, બેમાં મોટો ફેર છે. ઉપદેશકનો ટોન ન આવે જે સત્સંગ અર્થે જાય એની વાતમાં, ઉપદેશક છું એવો ધ્વનિ ન આવે, એ મોટો ફેર પડી જાય છે. એટલે એને પોતાને અવગુણ ન થાય, નહીંતર એને પોતાને અવગુણ ઘણો થાય. છઠ્ઠા સાતમાં, છઠ્ઠા ગુણ સ્થાને કે અને તેરમા ગુણ સ્થાને બે જ દશા છે ઉપદેશકની. ચોથા પાંચમાં ની ના પાડી છે તો પછી ચોથાથી નીચે વાળાની તો આ પાડવાનો પ્રશ્ન જ ક્યાં છે? એ તો પ્રશ્ન જ નથી, એ તો બહુ સ્પષ્ટ વાત છે. પણ મુમુક્ષુને સત્સંગમાં રહેવાની આજ્ઞા છે, ઉપદેશક નહીં થવાની આજ્ઞા છે અને સત્સંગમાં રહેવાની આજ્ઞા. બાળક જેવી દશા છે, મુમુક્ષુની દશા એ ઘણી નબળી દશા છે. એટલે એને ચડવામાં બહુ તકલીફ પડી છે, અનંત કાળથી માર્ગે નથી ચડ્યો. એનું કારણ એ છે કે ભૂલ થાપ બહુ ખાઈ જાય, એને ક્યાં પોતાને ભૂલ થાય છે ખબર પડતી નથી. એટલા માટે અનંત કરુણા કરીને સત્પુરુષનો આશ્રય કરાવ્યો છે. એમના ચરણમાં બેસ અને માર્ગદર્શન આપશે, તને પડવા નહીં દે. પડતો હોય તો કદાચ પડીશ ને તો પડતાને ઝીલી લે એવા છે. એટલે મુમુક્ષુની ભૂમિકામાં એ સુગમ ઉપાય છે, તરવાનો એ સુગમ ઉપાય છે. પોતાની મળે કરવા જાય તો ક્યાં ભૂલે એને ખબર ન પડે. પેલાને માન ચડે ને પાછો, કોઈ વાર એવો પણ વિચાર કરવા યોગ્ય છે કે વધારે પડતું માન લેવાથી માન લેનાર ને નુકસાન. એટલે માન લેનારે પણ વિવેક રાખવો. તમે ભલે એક વ્યક્તિ છે, વિશેષજ્ઞ છે, વિશેષ અભ્યાસી છે, વિશેષ જાણે છે, આપણે કંઈક પૂછવું હોય તો ચર્ચા પૂછવાની ચર્ચા એની પાસે કરીશું. શિષ્ટાચાર અને વિનય રાખવો બીજી વાત છે, અને વધારે પડતું માન લઈને એ પોતે જ પડી જાય એવી પરિસ્થિતિમાં આવી જાય, એ તો થોડો વિચાર વિવેક સમાજે કરવો જોઈએ. એક એક વ્યક્તિ અને સમષ્ટિ દરેકનો એ જવાબદારી છે કે એ વિવેક એ રીતે પોતે કરવો જોઈએ. સદગુરુનો વિનય દરેક શાસ્ત્રમાં ગાયો છે. 84 રખડપાટથી તપ્તાયમાન થયેલા જીવોને સદગુરુનો સત્સમાગમ આત્માને શીતળતા થવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે. કલ્પવૃક્ષ જેવું છે, શીતળીભૂત ભાવ ફુવારો શ્રી સદગુરુ છે. કેવા? શીતળીભૂત એવો ભાવ ફુવારો શ્રી સદગુરુ છે કે જે આત્માને અનંત દુઃખ આદિ બંધથી છૂટવાની રીતે રીત બતાવે છે અને મુક્ત થવાનું ભાન કરાવે છે. પોતે વાત કરે છે કે બહુમાન આવે છે કે નહીતર હું કેટલો રખડ્યો હોત એનો અંદાજ પણ પોતાને અનંતકાળનો લાગે છે, એટલે શ્રી ગુરુનું બહુમાન કરે છે તે યોગ્ય છે. સમ્યક દ્રષ્ટિને તીવ્ર ક્રોધ માન માયા લોભ ન હોય તેને ગુરુ કૃપાથી અને પોતાની પાત્રતાથી વિદ્યાભો ભ્રમણાનો અભાવ થયો છે, એટલે પોતે અતિ નિર્માની અને વિનયવંત થયો છે. પોતાને અલ્પગુણ ઉગડ્યો છે છતાં શ્રી સદગુરુનું મહામાન કરે છે. તત્વદ્રષ્ટિએ હું અનાદિ અનંત પૂર્ણ છું, પણ હજી મારે અનંત પુરુષાર્થ પ્રગટાવવાનો બાકી છે એટલે અવસ્થાએ અધૂરો છું એમ તે જાણે છે. સત્પુરુષની ભક્તિમાં પોતાને તૃણ જેવો કિંકર માને છે, એટલી નમ્રતા આવે એને. પોતાને તો એક કિંકર જેમ કાંકરો હોય એવું સમજે છે. તેમાં અનંત ગુણની પરીક્ષા છે. સતનો આદર કરે છે, પોતાને જે પૂર્ણ પવિત્રતાનું પોષણ આવ્યું તેનો આદર કરે છે. શ્રીમદ પણ જ્ઞાનીનો કેટલો બધો વિનય કરે છે, મહામાન કરે છે. તેઓ કહે છે કે હે શ્રી કુંદકુંદી આદિ આચાર્યો, આપના વચનામૃત આ પામરને, જો પોતાને પામર કીધા, જ્ઞાની છે છતાં પોતાને આ પામરને સ્વરૂપ અનુસંધાનમાં પરમ ઉપકારી થયા માટે આપનો અનંત ઉપકાર છે. તે અર્થે આપને હું નમસ્કાર કરું. હા, એ તો સુભાગભાઈને નમસ્કાર કરે છે, કુંદાચાર્યને કરે એમ. કક્ષાના જેટલા આચાર્યો થયા એ બધા આચાર્ય એમણે વાંચેલું ને, સમનભદ્ર આચાર્યને એમના ગ્રંથો વાંચેલા છે. એ નિર્માનતામાં જ સાધકનો અકષાય ભાવ વધે છે, એમાં પોતાનું જ્ઞાન બળ વધતું દેખાય છે. શું છે? જ્ઞાન બળ વધતું દેખાય છે, વિનયથી જ્ઞાન વધે છે. એ પુરુષાર્થની સબળાઈ છે. શું? નમ્રતા એ પુરુષાર્થને સબળાય છે. કીધું લીધું, જે સતને ઓળખીને સદગુરુનો વિનય કરે છે તે પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. સદગુરુનો વિનય કરે છે અંતરંગમાં પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. આવો મેળ છે અંતરમાં. બધા ચારે પડખે તે સ્પષ્ટીકરણ કર્યું. સત અને સતના સાધનની વાત સાંભળતા ભક્તિભાવથી રોમાંચ ખડા થઈ જાય છે. આ ગુરુદેવને પોતાને આંસુ આવતા હતા. કોઈ વાર અહીંયા ભાવલિંગી સંત નથી ત્યારે ઘણી વાર ભાવના થતી, કોઈ વાર ચારણ રૂપિધારી ક્યાંક મહાવિદ્યમાંથી આવી જ રહે, અહીંયા ક્યાં દેખાય છે, આંખમાંથી આંસુ પહેલા એટલી ભક્તિ આવતી. હરખના આંસુ હતા, એ બીજી રીતે આવે છે. જેમ કે કોઈ પ્રિયજન છે એને ઘણા વર્ષોનો વિયોગ થયો, એને ફરીને આવે જાય ત્યારે તો આંસુ આવે, એ બીજી જાતના આવે, ને આવે ત્યારે આંસુ આવે એ પાછા વિયોગનો સંયોગ થયો એનો, એના આંસુ છે. એમ સિમંદર ભગવાનના વિયોગથી ત્યાં છોડીને આવ્યા, અહીંયા ફરીને સિમંદર ભગવાનના આવ્યા. સોનગઢમાં પહેલી વહેલી સ્થાપના થઈ, પછી બધા મંદિરો થયા છે આપણા ગુરુદેવના પ્રેરણાથી જે મંદિરો થયા એમાં સૌથી પહેલા સોનગઢ થયું મંદિર, અને એમાં સૌથી મૂળ નાયક સિમંદર ભગવાન પધાર્યા. એટલે ફરીને મળ્યા ને એમ થયું ને, એમ કઈ કારણ છે. સતના સાધનને વાત સાંભળતા ભક્તિભાવથી રોમાંચ ખડા થઈ જાય છે. નિમિત્તને જેમ છે તેમ જાણે છે, પોતાનું તત્વ પણ જેમ છે તેમ જાણે છે. જે વિનયમાં પરમાર્થ વિનય સાથે આવે છે તેનો અનાદર આત્માર્થી ન કરે. આ સિદ્ધાંત મૂકી દીધો. કોઈ કોઈ વાત તો ગુરુદેવના મોઢેથી એવી સિદ્ધાંત જેવી નીકળે છે કે જે વિનયમાં પરમાર્થ વિનય સાથે આવી જાય એ વિનયનો આત્માર્થી અનાદર ન કરે, એનો અનાદર ન થાય, કોઈ રીતે એનો અનાદર ન થાય, કોઈ ભોગે ન થાય, કોઈ કિંમતે ન થાય. હા, એ પરમાર્થ વિનય છે એટલે એનો અનાદર કરે. ઘણા વર્ષે પણ આ આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રવચનો ફરીને આપણા સમાજમાં વાંચવા જેવા છે. ભૂલાઈ ગયું છે, ઘણા તો નવા આવ્યા હોય. આ તો 51 વર્ષમાં ઘણા તો ઉંમરે નહીં હોય 51 વર્ષ. અને હું અને 51 વર્ષ પહેલાં ઉંમર હશે એ બધા સમજણા નહીં હોય, એનો પ્રવેશ ન હોય. પ્રવેશ હોય તો બધા કેટલું સમજે છે એ વાત પાછો સવાલ છે, કેમ કે પહેલેથી બધું સમજતા હોય એવું તો હોય નહીં. આઠમી આવૃત્તિ છે, 3, 4, 5, 6, 7, 8 9000 ગ્રંથ અત્યાર સુધીમાં છપાઈ ગયા છે. 2041માં 8મી આવૃત્તિ છપાની છે. 2047 સાલે છે ને 6 વર્ષ થઈ ગયા. આપણે ત્યાં નવા નવા આવે ને એ જ આપણે કહીએ છીએ. પહેલાં આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના પ્રવચનો વાંચો, કેમ કે એમાં વિષય ઘણા પડખેથી 142 વ્યાખ્યામાં ચર્ચ્યો, ઘણો વિષય આવરાઈ ગયો અને ઘણા પડખેથી પાછા ગુરુદેવે એક એક વાતને ખોલી. એ દ્રષ્ટિએ નવા નવાને તો બહુ ઉપકારી થઈ જાય, પાયો પાકો થઈ જાય. આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રવચનો એ પાયો પાકો થઈ જાય. પ્રવચન કરે એનો ભાવ સમજવો જોઈએ. એકલા ગાથા મોઢે કરે શું પડે? એમ તો આપણે ત્યાં ગુરુદેવના પ્રવચનો ઘણા ને મોઢે થઈ જાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી ને રાગથી ધર્મ થતો નથી ને એક સમયની પર્યાય પણ આશરે કરવા જેવી નથી. બધું એકદમ 1-3 મિનિટમાં તો બધું કહી દે, બધા પ્રવચનોનો સાર કહી દે. શું કે અમને તો આ બધું હવે મોઢે થઈ ગયું છે, મોઢે થઈ ગયું છે એટલું નહીં પણ મોઢે રહી ગયું છે, અંદરમાં ઉતર્યું ત્યાં તો કંઠસ્થ થઈ ગયું છે. એટલે કંઠસ્થ કંઠ સુધી સ્થાન પામ્યું છે, પછી અંદરમાં હૃદયમાં ઉતરવું નથી, હૃદયસ્થ થવું જોઈએ, કંઠસ્થ થાય. કંઠે કરેલી એટલે શું થઈ ગયું? એ તો સ્મરણનો વિષય, વિસ્મરણ થઈ જાય. ગુરુદેવ કે પણ તું સમ્યક દર્શન લઈ આવને, હું રોજ 2 વખત 1-1 કલાક કાંટો પાડું છું. સોળોઠાનું કાપડ લાવવું હોય કે ઉપરનો ઓઢવાનું લાવવું હોય તો આખો તાકો લઈ આવે, જોતું હોય 2 મીટર. નીકાળવા માટે તો 2 મીટરનો ફટકો જોતો હોય પણ 20 વારનો તાકો લઈ આવે દોડીને. ગુરુદેવે માગી અમને જરૂર હતી. એક જરાક વિકલ્પ આવે ને તો દોડીને લઈ આવે, અને ઓલું રાડું પાડી પાડીને કહે તો એને એનો ઉપેક્ષા દિશામાં ઉપેક્ષા વર્તે. ભક્તિ કોને કહેવી પણ હવે આથી ભક્તિ કોને કહેવી? તો અપરાધ છે, એ અપરાધ છે. અપરાધ નું ફળ એવા વિના દંડ ભોગવવો જ પડે. કુદરત ના ઘરમાં ન્યાય છે, કુદરત કોઈને છોડે નહીં. જે વિનયમાં પરમાર્થ વિનય સાથે આવે છે તેનો અનાદર આત્મારથી ન કરે. સત્સમાગમનું જ્યાં મહાત્મ થયું ત્યાં સહેજે વિષય કષાય વગેરે વાસના દૂર થાય છે. તીવ્ર કષાય તો મંદ પડી જાય છે. તેથી કહ્યું છે કે સદગુરુ શરણમાં જતાં અલ્પ પ્રયાસે કષાયાદી ચડી જાય, પણ સ્વચ્છંદે તો બમણો થાય છે. સદબોધ સ્વરૂપ આત્મા અકષાય સ્વરૂપ છે. આત્મા કેવો છે? બોધ સ્વરૂપ. સદબોધ સ્વરૂપ એવો આત્મા તો અકષાય સ્વરૂપ છે. તેનો આદર થતાં રાગાદી વિષય કષાયનો આદર સહેજે ટળે છે. જેનામાં ગુણ પ્રગટ્યો છે એવા પ્રત્યક્ષ સદગુરુનો પ્રેમ અને આદર છઠ્ઠા ગુણ સ્થાનક સુધી રહે છે. છઠ્ઠા ગુણ સ્થાને આચા ગણધરદેવ પણ એમ કહે, નમો લોહે સબ સામણ, નમો અરિયંતાણમ. એ પણ સદગુરુ પરમ ગુરુનો વિનય થયો કે નહીં, ત્યાંથી માંડીને નમો લોહે સબ સામણ સુધી એ પણ વિનય કરે છે. પછી તો રાગનો બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી. પછી સાતમાંથી ઉપરમાં વિકલ્પ દસમા ગુણ સ્થાને ટળી જાય છે. અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ છે એ પણ દસમા ગુણ સ્થાને ટળી જાય છે. એટલે એ જે વિનય છે એ કોઈ એમાં નીચાપણું થઈ જતું નથી. વિનય કરે તેથી કોઈ એનામાં નીચાપણું થતું નથી. એ ખરેખર માનતા છે, વિનય કરે છે એમની. અઢાર ગાથા પૂરી થઈ, 19મી ગાથા છે. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છે મસ્ત પણ વિનય કરે. આ ગાથામાં વિનયનું પ્રયોજન કઈ અપેક્ષાએ કહ્યું છે તેનો પરમાર્થ કાઢીને લેવાનો છે. એમાંથી પરમાર્થ કાઢવો એમ કે છે. બહુ સરસ ચર્ચા કરી છો, સારી ચર્ચા કરી છે. આજે તો ઓછો સમય, ચર્ચા બહુ સારી કરી છે. કેવળી ભગવાન જ્યારે છદ્મસ્ત હતા ત્યારે પોતાના ગુરુનો વિનય કર્યો હતો. અર્થ લેવો એમને, હા એમને તો અંબાલાલ ભાઈ અર્થ કર્યો છે ને, કે જે સદગુરુના ઉપદેશથી કોઈ કેવળ જ્ઞાન પામ્યા તે સદગુરુ હજુ સદમસ્ત રહ્યા હોય તો પણ જે કેવળ જ્ઞાનને પામ્યા છે તે કેવળી ભગવાન સદમસ્ત એવા પોતાના સદગુરુની વૈયાવચ કરે છે, સદગુરુનો વિનય કરે છે. એમ કહેવાય વિનય એટલે શું? કે દિવ્ય ધ્વનિમાં એનો નામોલ્લેખ આવે છે. કેવળી હોય અને વાણીનો યોગ હોય, ખૂબ કેવળી નહીં પણ જેને વાણીનો યોગ હોય એવા કેવળી હોય, અને એના ગુરુ સદમસ્ત રહી જાય, એ પોતે કેવળ જ્ઞાન પામી જાય એવા ઘણા કિસ્સા બન્યા છે. તો એની વાણીમાં એ ઉલ્લેખ કરે છે કે અત્યારે જે ફલાણા આચાર્ય બિરાજે છે એના એને કૃપાથી મારા પુરુષાર્થ ઉપડેલો. પુરુષાર્થ તો પોતાથી ઉપડે, પણ એની કૃપાથી પુરુષાર્થ ઉપડેલો, કેવળ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એવો ઉલ્લેખ આવે. એ એમનો વિનય કર્યો એમ કહેવાય. વિકલ્પ નથી ત્યાં, પણ એ પ્રકારની પ્રસિદ્ધિ દિવ્ય ધ્વનિની દરેક કરે છે એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે એમ કહેવાય છે. વંદભંજક ભાવ નથી હોતો, અથવા કેવળી પોતે ઊભા થઈને પોતાના આચાર્યને વંદન કરવા જાય તેવું પણ ત્યાં બનતું કે ઉપરના ગુણસ્થાન. એટલે વંદ્યવંદ્યક ભાવ તો સ્વવિકલ્પ દશામાં છઠ્ઠા ગુણસ્થાન સુધી છે. પછી સાતમા ગુણસ્થાનથી બુદ્ધિપૂર્વકનો વિકલ્પ નહીં હોવાથી વંદ્ય વંદ્ય ભાવ આવતો નથી. એ ગુરુદેવ સ્પષ્ટ કરશે, પ્રવચનમાં સ્પષ્ટ કરશે. આ અંબાલાલભાઈના લખેલા છે અને એ વિષય દશ વૈકાળિકમાં આવે છે.
સાથે સંપ્રદાયનો જે અભિપ્રાય છે એ અંબાલાલભાઈને ઓળખવા મારી રોશની આપવાનું છે. દસ વૈકાલિકમાં એક ગાથા આવે છે, વૈયાવચ કરે છે, એવો એવો ચોખ્ખો શબ્દ આવે છે, મૂળ ગાથામાં આવે છે. ચોથો મારામાં તો એ વાત નથી, પાછળ તો કદાચ થોડો ફેરફાર કર્યો હોય એમાં એ વાત. ઈશ્વરે નવમો ધ્યેન છે તેમાં કહ્યું છે કે અનંત જ્ઞાનને પામેલો શિષ્ય સદગુરુ તેનો આશ્રય છે. નિર્વિકલ્પ સ્થિતિમાં કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં જે પુરુષની સર્વસ્થ દશામાં પોતે જે વિનય કર્યો હતો તે અવસ્થાનું જ્ઞાન પણ થશે નહીં. અને દિવ્ય ધ્વનિ છૂટે ત્યારે પૂર્વ અવસ્થાની વાત પણ આવે તો ઇન્દ્ર ચક્રવર્તી આદિ ભગવાનની કેવળ જ્ઞાનીને પૂછે તો અમે અમારા ગુરુનો પ્રથમ આમ વિનય નિવેદન કરતા હતા એમ પણ માણી જ્ઞાન યુગમાં આવે. દયાકાળમાં જે વિનય કર્યો હતો તેનો નિષેધ ન કર્યો તે પણ વિનય છે. એટલી વાત વાણીમાં આવી શકે. પોતે એ વખતે વંદે વંદે ભાવમાં ન આવે, વિકલ્પમાં ન આવે, આમાં એ નથી. નવ માધ્યમની વાત નથી લીધી પણ દસ વિકલ્પ હમણાં વાંચ્યું ને ત્યારે એમાં એ જોયું હતું. એમાં વયાવચનો શબ્દ મૂળ ગાથામાં વાપરેલો છે એટલે ખ્યાલ આવ્યો કે આ અંબાલાલભાઈ જે અર્થ કર્યા છે એ દસ વૈકાલિકને અનુસરી. શ્રીમદજી એ મૂળ ગાથામાં એ વાત નથી કરી, વયાવચની વાત મૂળ ગાથામાં નથી, અર્થ જે અંબાલાલભાઈ એ કર્યો એમાં એ વાત. હા અત્યારે ઘણા કરે છે, હા અત્યારે એના ગોકુળભાઈ કરીને શ્રીમદજીના એક વાંચનકાર છે એમના સમાજમાં, એવો અર્થ કરે છે કે ગુરુ જ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન, વિનય કરતા અને ભગવાન તેનું ફળ, વિનય કરે ભગવાન. જો બહુ તમે સારો એવો ગુરુનો વિનય કરશો ભગવાન થઈ જશે એવો અર્થ પણ કરે. એ તો પછી ભાષાને ક્યાં ખબર છે શું અર્થ કરવો. ગુરુદેવ તો એમ કહેશે કે શ્રીમદજીએ શું અભિપ્રાય રાખીને આ વાત લખી છે. શું શ્રીમદનો આશય છે, પહેલાં પરિગ્રહ પૂછી લીધી, શ્રીમદનો આશય શા હેતુથી છે તે વિચારતા તેનો ન્યાય એમ આવે છે કે વિનયના બે પ્રકાર છે એમ કરીને પોતે શ્રીમદજીના આશયને વિચારીને પ્રવચન કર્યું છે. ભાષાને વિચારીને નહીં પણ આશયને વિચારીને પ્રવચન કર્યું છે ગુરુદેવે. ચોખ્ખું પ્રવચન વિશેષ